ઉચ્ચ અને ઉન્નત રાજાસન પર બિરાજેલા મહાન પ્રભુજી, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આ સમય માટે, આજના સુંદર દિવસને માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. તમારી સંભાળને માટે, તમારી કાળજીને માટે, અમારી ગરજો પૂરી પાડી તેના માટે તમારો આભાર માનીએ છીએ. સાંજનો આ જે ઉત્તમ સમય તમે રોજ રોજ અમને પૂરો પાડો છો તેના માટે આભાર માનીએ છીએ. જે વ્યવસ્થા પ્રભુ તમે અમારા માટે કરી છે, હૃદયના ઊંડાણથી તમારો આભાર માનીએ છીએ. અમે જેઓ એકઠા મળ્યા છે તેઓને પ્રભુ તમારા પાયાસની પાસે મૂકીએ છે. જેઓ ગાનાર છે, આવી રહ્યા છે, સર્વને પ્રભુ તમારી પાસે મૂકીએ છે. ગાનાર ભાઈ બહેનોને આશીર્વાદ આપો, ગાવા માટે સહાય કરો તે પ્રાર્થના કરી. બાઇબલ વાંચનાર કુટુંબને પણ આશીર્વાદ આપો અને સ્પષ્ટતાથી વાંચવા સહાય કરો. ઓનલાઈન ને પ્રભુ તમે કોઈ ડિસ્ટર્બન્સ આવે નહીં એવું તમે થવા દેજો. મનીષને લીડ કરવા માટે પ્રભુ કૃપા આપજો, શબ્દો પૂરા પાડજો. તમારા હાથમાં સોંપાય છે, ઈસુ પ્રભુના નામમાં માંગીએ છે, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન.
આમેન, આમેન. હાલેલુયા. સારું, આજે 1 એપ્રિલ 2016 આપણે 9 મહિનામાં પ્રયોગ પામ્યા છે અને ઈશ્વર પિતાનો આભાર માનીએ. વિશ્વરાજી જે ગીતો ગાવાના છે એ લોકોના નામ હું બોલી રહ્યો છું, જેમાંથી કોઈ પણ હાજર હોય તો ખાસ જાણ કરજો. ક્રમ આ પ્રમાણે છે: લુધિયા આંટી, મરસીબેન, મહેન્દ્રભાઈ, શોભના આંટી, પુષ્પા આંટી અને નિક્સનભાઈ, એમનો ગીત ગાવાનો વારો છે. જો તમારામાંથી કોઈ પણ હાજર હોય તો પ્લીઝ તમે તમારું નામ આપજો. પ્લીઝ લુધિયા આંટી, તમે છો?
મનીષભાઈ,
સંભળાય છે ને? સંભળાય છે મનીષભાઈ?
યા આંટી, એકદમ સ્પષ્ટ સંભળાય છે.
આવ હે દાતા, સૌ આશીષના શિખવમાને ગાતા, પ્રીત પ્રીતની નદી વહેતી સદા, ગાતો કરે સૂચના ગીત, દૂતો ગાય છે મને ગાતા, શીખવ સુર માધુર ગીતનો, ધન્ય પાડજે પરમો જાતાર, પાડ તુજ તારવાની પ્રીતનો, યા સાપુ મોજ એ બેને સે, તુજ સાયથીયા આવ્યો છુ, શેમ કુશળ કેર આવવા આશા, તુજ કૃપાથી રાખો છો, જવ હું દેવથી ભટકે હતો, તવી સુએ છે શોધે તેણે મારો, બચાવ કરવા પ્રાણ પોતાનો છે આપેલ, રોજ મને ચ લાવવા તેની છે કૃપા કેટલી બધી, મુજ પટકેલ માં તુજ સાથ પ્રભુ, બાંધયા રૂપ સાકળથી પ્રભુ હું છું, અટકી જનાર વળી ત્યાગનાર તારી પ્રિયો મોજ દિલ લે પ્રભુ તે લઈ કર તુજ કાજ મુદ્રી આમેન હાલેલુયા પ્રભુ થેન્ક યુ
યા થેન્ક યુ આંટી બહુ સુંદર ગીત માટે પિતાનો આભાર માનીએ છીએ અને તમારો પણ ખાસ આભાર માનીએ છીએ સારું મરસીબેન તમે છો હલો મહેન્દ્રભાઈ હલો
હલો પ્રેઝ ધ લોર્ડ
યા કેમ છો મહેન્દ્રભાઈ
સારું છે
ઓકે પ્રેઝ ધ લોર્ડ યા સારું કહે નહીં તમે તમારું ગીત આપો પ્લીઝ
હા ચોક્કસ સારી નહીં આપે
ચોક્કસ
પ્રેઝ ધ લોર્ડ મનીષભાઈ
યા પ્રેઝ ધ લોર્ડ આપો પ્લીઝ
કિતના મધુર સમય હૈ કિતના મધુર સમય હૈ કિતના મધુર સમય હૈ કિતના મધુર સમય હૈ જબ મેરા યીશુ મુઝકો મુઝકો ખાલી કરકે આત્મા સે ભરતા જાતા કિતના મધુર સમય હૈ કિતના મધુર સમય હૈ મુઝકો હરી હરી ઘાસ ચરાતા જીવન જલ ભી પિલાતા મુઝકો હરી હરી ઘાસ ચરાતા જીવન જલ ભી પિલાતા મુઝકો હૈ વો બચાતા જીવન મે સુખ કો લાતા મુઝકો કો લાતા કિતના મધુર સમય હૈ કિતના મધુર સમય હૈ કિતના મધુર સમય હૈ કિતના મધુર સમય હૈ ચાહે મેં ઘોર અંધકાર સે ચાલું હાનિ સે ભી ના ડરું ચાહે મેં ઘોર અંધકાર સે ચાલું હાનિ સે ભી ના ડરું તેરી સોટી ઔર લાઠી સે મન મેરા શાંતિ હૈ પાતા શાંતિ હૈ પાતા કિતના મધુર સમય હૈ કિતના મધુર સમય હૈ કિતના મધુર સમય હૈ કિતના મધુર સમય હૈ જબ મેરા યીશુ મુઝકો ચરણોં મેં હૈ બિઠાતા મુઝકો ખાલી કરકે આત્મા સે ભરતા જાતા કિતના મધુર સમય હૈ કિતના મધુર कितना मधुर समय है, कितना मधुर समय है। आमीन।
यार इन्हें बहुत सुंदर गीत तुमने आप यो हालेलुया प्रेज द लॉर्ड। प्रेज द
लॉर्ड।
ये सभी का तुम्हारा बहुत ही करेज प्रार्थना है यो।
हां थैंक यू। प्रेज द लॉर्ड।
या प्रेज द लॉर्ड। सारो आपने मध्ये मर्सी बेन छो शोभना आंटी, पुष्पा आंटी, निक्सन भाई।
या मनीष।
या
कितना शब्द जब सारे दरवाजे तुझे बंद दिखे, समझो नया द्वार खुला है प्रभु। जब सारे दरवाजे तुझे बंद दिखे, जब सारे दरवाजे तुझे बंद दिखे, समझो नया द्वार खोला है प्रभु ने। समझो नया द्वार खोला है प्रभु ने। आधी तूफान उठाए लहरे, जीवन की नैया लगे डूबने। आधी तूफान उठाए लहरे, जीवन की नैया लगे डूबने। विश्वास यीशु पर तेरा बढ़ता जाए, विश्वास यीशु पर तेरा बढ़ता जाए। वो साथ है तेरे तुझे पार लगाने, जब सारे दरवाजे तुझे बंद दिखे, जब सारे दरवाजे तुझे बंद दिखे, समझो नया द्वार खोला है प्रभु ने। लाल समंदर सामने तेरे, शत्रु की सेना तुझे रे। लाल समुंदर सामने तेरे, शत्रु की सेना तुझको घेरे। घबराना नहीं प्रभु साथ है तेरे, घबराना नहीं प्रभु साथ है तेरे। नई राह नया द्वार सोचा है प्रभु ने, जब सारे दरवाजे तुझे बंद दिखे, जब सारे दरवाजे तुझे बंद दिखे, समझो नया द्वार खोला है प्रभु ने। समझो नया द्वार खोला है प्रभु ने। आमेन।
પુષ્પા આંટી તમે છો?
યસ
આંટી, કેમ છો તમે?
ગીત ગાય, બહુ સરસ ગીત ગાય. કોણ ગીત ગાય?
નિશ્ચિંતભાઈ ગીત ગાય.
દરવાજા ખુલ્લા રાખતા બહુ સરસ. પ્રેઝ ધ લોર્ડ. હા લઈ લઈ આવો, આરાધના કરીએ. થોડા સમય હૈ બાકી ગીત ગાઈશું.
થોડા સમય હૈ બાકી, सेवा अभी है काफी. थोड़ा समय है बाकी, सेवा अभी है काफी. हम रुके नहीं, पीछे मुड़े नहीं,
हम रुके नहीं, पीछे मुड़े नहीं, यीशु है हमारा साथी, यीशु है हमारा साथी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी, संदेश सुनाते जाना, सेवा से नहीं शर्माना, संदेश सुनाते जाना, सेवा से नहीं शर्माना। चाहे जग हम रोके आए दुख के झकोरे, चाहे जग हम रोके आए दुख के झकोरे, हमें देगा वो भरपूर शांति, हमें देगा वो भरपूर शांति। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी, थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। हम अपना क्रूस उठाए और यीशु के पीछे आए, हम अपना क्रूस उठाए और यीशु के पीछे आए, अपने को त्यागे यीशु से मन लगाए, अपने को त्यागे यीशु से मन लगाए। हम है उसके विश्वासी, हम है उसके विश्वासी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी, थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। प्रतिफल हमें वो देगा, विश्वास में स्थिर करेगा, प्रतिफल हमें वो देगा, विश्वास में स्थिर करेगा। उसकी आज्ञा हम माने उससे शांति हम पाए, उसकी आज्ञा हम माने उससे शांति हम पाए। प्रतिज्ञा है उसकी काफी, प्रतिज्ञा है उसकी काफी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी, थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। यीशु ने हमें भेजा है, उसका काम दिन में करना है, यीशु ने हमें भेजा है, उसका काम दिन में करना है। वो रात आने वाली ये हमारी जिम्मेदारी, वो रात आने वाली ये हमारी जिम्मेदारी। यीशु है हमारा साथी, यीशु है हमारा न्यायी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। अमीन। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। हम रुके नहीं, पीछे मुड़े नहीं, हम रुके नहीं, पीछे मुड़े नहीं, यीशु है हमारा साथी, यीशु है हमारा साथी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी, थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। प्रेज़ द लॉर्ड।
आंटी बहुत सुंदर गीत गाए हो।
प्रेज़ द लॉर्ड। हालेलुया।
प्रेज़ द लॉर्ड।
थोड़ा समय, या प्रेज़ द लॉर्ड। समय है बाकी। યા આંટી તમારી સેવા માટે ખરેખર સુપ્રીમ બહુ આભાર માનીએ છીએ, અને બહુ સુંદર ગીતો માટે પ્રભુનો ખરેખર આભાર મને ચાલો જઈએ લોટ
મહેન્દ્રભાઈ. હેલો મહેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ
બોલ્યા? યા આંટી શું કહો છો?
મહેન્દ્રભાઈ બોલ્યા? મહેન્દ્રભાઈ બોલ્યા કે શું અવાજ આવ્યો?
યા એટલે વચ્ચે વચ્ચે બોલ્યા પણ એનો
ખબર નહી. હેલો મહેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ સર.
સારું, આપણે પ્રાર્થનામાં આજે આગળ વધીએ. આપણે સારું, આપણી મધ્ય સોમના આંટી છો. મરસીબેન તમે છો? સારું, હવે આ સમય ઓપન છે આપણી મધ્ય, અને એનો ખાસા બે ત્રણ ગીતો ગવાય એવું છે. ખાસ વિનંતી છે કે યુ નો તમે તમારું ગીત આપી શકો છો. ઈશ્વર બધાને બહુ આનંદ આપ્યા છે અને આ સમય છે એનો, અને આપણે આપણા પ્રભુને સ્તુતિ અર્પીએ.
પ્રેઝ ધ લોર્ડ. મનીષભાઈ ઉષા બોલું છું.
આંટી પ્રેઝ ધ લોર્ડ. યા
હા,
થેન્ક યુ.
જેસી ગાય છે.
હાલેલુયા હાલેલુયા. અવસર આવો આવે ન વારંવાર, અવસર આવો આવે ન વારંવાર. ભાઈઓ રે પ્રભુ ભજન માં આવજો, ભાઈઓ રે પ્રભુ ભજન માવજો. જગની ચિંતા રાખો નહીં રે લગારે, રાખો રે પ્રભુ ભરોસો રાખજો. ભાઈઓ રે પ્રભુ ભજન માવજો, અવસર આવો આવે ન વારંવાર. ભાઈઓ રે પ્રભુ ભજન માવજો. જીવતું પાણી પીવા આવો એક વાર રે, તૃષા રે તૃષા તમારી છીપશે. ભાઈઓ રે પ્રભુ ભજન માવજો, અવસર આવો આવે ન વારંવાર. ભાઈઓ રે પ્રભુ ભજન માં આવજો. કિરમજ જેવા પાપો તમારા લાલ રે, થાશે રે બરફ સરખા ઉજડા. ભાઈઓ રે પ્રભુ ભજન માં આવજો, અવસર આવો આવે ન વારંવાર. ભાઈઓ રે પ્રભુ ભજન માં આવજો. સ્વર્ગીય સુખ નો તમે કરો જો વિચાર રે, શત્રુ રે શેતાન તી છૂટા થજો. ભાઈઓ રે પ્રભુ ભજન માં આવજો, અવસર આવો આવે ન વારંવાર. ભાઈઓ રે પ્રભુ ભજન માં આવજો. જગમાં તમને વિધવિધ ના સંતાપ રે, જગમાં તમને વિધવિધ ના સંતાપ રે. શાંતિ રે ઈસુ તમને આપશે. ભાઈઓ રે પ્રભુ ભજન માં આવજો, અવસર આવો આવી દ્વારમવાર, અવસર આવો આવી દ્વારમવાર, ભાઈઓ રે પ્રભુ ભજન માં આવજો, ભાઈઓ રે પ્રભુ ભજન માં આવજો. પ્રેઇઝ ધ લોર્ડ.
અમારો
હેલો, થેન્ક યુ આંટી, બહુ સુંદર ગીત માટે પુષ્કળ આભાર માનું છું. બહુ સુંદર ગીત, બધાને તૈયાર કરનારું કે આપણે ઈશ્વર પાસે એનો ઉભો રહેવાનું છે અને આપણે તૈયાર રહીએ. હાલ સારું. શોભના આંટી છો? બેન તમે છો? સારું, હજુ સમય આપણી પાસે ઓપન છે. તમારું ગીત આપો.
ગીમ ગીમ કે સ્તુતિ કરું, બેસું માં તેરે ગાનો કે લીએ, અબ તક તુને સંભાલા મુજે, અપની બાહોં મેં લીએ હુએ. ગીન ગીન કે સ્તુતિ કરું, બેસું માં તેરે દાનો કે લીએ, અબ તક તુને સંભાલા મુજે, અપની બાહોં મેં લીએ હુએ, અબ તક તુને સંભાલા મુજે, અપની બાહોં મેં લીએ હુએ. તેરે શત્રુ કા નિશાના, તુજ પર હોગા ના સફળ, તેરે શત્રુ કા નિશાના, તુજ પર હોગા ના સફળ, આંખો કી પુતલી જૈસે વો રખેગા તુજે હર પલ, આંખો કી પુતલી જૈસે વો રખેગા તુજે હર પલ. ગીન ગીન કે સ્તુતિ કરું, બેસું માં તેરે દાનો કે લીએ, અબ તક તુને સંભાલા મુજે, અપની બાહોં મેં લીએ હુએ, અબ તક તુને સંભાલા મુજે, અપની બાહોં મેં લીએ હુએ. આંધિયા બન કે આયે, જિંદગી કે ફિકર, આંધિયા બન કર આયે, જિંદગી કે ફિકર, કૌન હૈ તેરા કેવન હારા, હૈ ભરોસા તેરા કિધર, કૌન હૈ તેરા કેવન હારા, હૈ ભરોસા તેરા કિધર. ગીન ગીન કે સ્તુતિ કરું, બેસું માં તેરે દાનો કે લીએ, અબ તક તુને સંભાલા મુજે, અપની બાહોં મેં લીએ હુએ, અબ તક તુને સંભાલા મુજે, અપની બાહોં મેં લીએ હુએ. આયે તુજે જો મિટાને, વો શસ્ત્ર હોગે પે અસર,
आए तुझे जो मिटाने, वो सस्ते होगे बेअसर, तेरा रचने वाला तुझ पर रखता है अपनी नजर, तेरा रचने वाला तुझ पर रखता है अपनी नजर। गिन गिन के स्तुति करूं बेशुमार तेरे दानों के लिए, अब तक तूने संभाला मुझे अपनी बाहों में लिए हुए, अब तक तूने संभाला मुझे अपनी बाहों में लिए हुए, अब तक तूने संभाला मुझे अपनी बाहों में लिए हुए। थैंक यू।
प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड, हालेलुया। बहुत सुंदर गीत माटे आनंदी आंटी तुम्हारो पुष्कळ आभार मानु छु।
इंतजार गली प्यार करते इंतजार, अपने वादे के मुताबिक यीशुआ, अपने वादे के मुताबिक यीशुआ। रात अंधेरी गुजरी जाती है, रात अंधेरी गुजरी जाती है, रात अंधेरी गुजरी जाती है, वो फते ही खुदावंत यीशुआ, अपने वादे के मुताबिक यीशुआ। अपने लोगों के लिए अब आ, अपने लोगों के लिए अब आ, अपने लोगों के लिए अब आ, सुबह के सितारे जल्दी आ, यीशुआ, अपने वादे के मुताबिक यीशुआ। कलीसिया करती इंतजार, अपने वादे के मुताबिक यीशुआ, अपने वादे के मुताबिक यीशुआ। गुनाह दुनिया से होगा दूर, इस लड़के शहजादे जल्दी आ, यीशुआ, अपने वादे के मुताबिक यीशुआ। कलीसिया करती इंतजार, अपने वादे के मुताबिक यीशुआ, अपने वादे के मुताबिक यीशुआ।
हेलो, क्या सुंदर गीत माटे आभार मानु छु, पिता आभार मानु छु। सारू, आप बाइबल वाचन में जाइए, आप समय थी गयो। समो अंकल तमे छो? हेलो समो अंकल, हेलो
समो जी,
उर्मिला आंटी जॉय भाई हेलो सारो थोड़ो समय आपजो यू नो हूँ चेक करी जाऊँ छू क्योंकि आज समूह अंकल ने प्रतिना एला जॉय भाई साथ बात थी गई थी हूँ ट्राई करू छू कोई नानू गीत आपको तो प्लीज तब आप सको छो एकदम नानू यू नो इफ पॉसिबल हेलो
हेलो हेलो
हेलो या अंकल
या हूँ छू अ ओके
ओके या ओके तो पी आप चालू ज करिए अंकल या
हाँ श्योर श्योर
ઓકે આજે બીજા રાજાઓનું પુસ્તક વાંચવાનું છે અને તેના 4-8 વાંચવાના છે એમાં
4-8 ઓકે
4-8 વાંચવાના છે એમાંથી 4th, 5th, 6th અને 7th એ તેનો તમે તમારા કુટુંબ તરફથી ખાસ વાંચજો અને 8th અધ્યાય ઉલ્લેખ વાંચશે
ઓકે
ઓકે અને છેલ્લે પછી તમે પ્રાર્થનામાં પણ દોરી જજો વિનંતી
કરું બિલકુલ સંભળાતું
નથી અને તો હું ચાલુ કરું વાંચવાનું
ચોક્કસ
હા બાઇબલ વાંચન જઈએ બીજું રાજાનું પુસ્તક ને 4th અધ્યાય હવે પ્રભુ લોકોના પુત્રોની સ્ત્રીઓમાંની એક સ્ત્રીએ એલિશાને કરગળીને કહ્યું કે તારા સેવક મારા ભરતાર મરણ પામ્યો છે તું જાણે છે કે તારા સેવક યવાન ડર રાખતો હતો ને લેણદાર મારા બે છોકરાઓને પોતાના ગુલામ કરવા સારું લઈ જવા આવ્યા છે એલિશાએ તેને પૂછ્યું કે હું તારે સારું શું કરું મને કે તારી પાસે ઘરમાં શું છે તેણે કહ્યું કે તારી દાસી પાસે ઘરમાં એક તાંબડી તેલ સિવાય બીજું કાંઈ નથી ત્યારે તેણે કહ્યું કે તું બહાર જઈને તારે સારું તારા સર્વ પાડોશીઓ પાસેથી વાસણો એટલે ખાલી વાસણો માગી લાવ થોડા માગતી નહીં પછી તારા દીકરાઓ સાથે તું ઘરો બેસી ને બારણું બંધ કરીને પેલા સરળ વાસણમાં તેલ રેડે અને જે જે ભરાય તે એક બાજુએ મૂકતી જા પછી તેની પાસેથી ગઈ ને તેણે તેના દીકરાઓએ ઘરો બેસીને બારણું બંધ કર્યું તેઓ તેની પાસે વાસણો લાવતા ને તેમાં તેલ રેડતી વાસણો ભરાઈ રહ્યા ત્યારે એમ થયું કે તેણે પોતાના દીકરાઓને કહ્યું કે મારી પાસે હજી બીજા વાસણ લાવ તેણે તેને કહ્યું કે બીજું એક કે વાસણ નથી એટલે તેલ બંધ પડ્યું પછી તેણે આવીને તે ઈશ્વર ભક્તને ખબર આપી તેણે કહ્યું કે તું જઈને તે તેલ વેચીને તારું દેવું વાળ ને જે બાકી રહે તે વડે તારું તથા તારા દીકરાઓનું ગુજરાન ચલાવ એક દિવસ એવું બન્યું કે એલિશા સુનેમ ગયો ત્યાં એક શ્રીમંત સ્ત્રી રહેતી હતી તેણે આગ્રહ કરીને તેને રોટલી ખવડાવી અને એમ થતું કે તે જેટલી વાર ત્યાં જતો હતો તેટલી વાર તે રોટલી ખાવા ત્યાં જતો તેણે પોતાના પતિને કહ્યું કે હવે જો મને લાગે છે કે આ જે હંમેશા આપણી પાસે થઈને જાય છે તે એક પવિત્ર ઈશ્વર ભક્ત છે કૃપા કરીને ચાલો આપણે ભીંત પર એક નાની ઓરડી બનાવીએ અને ત્યાં આપણે તેને સારું એક પલંગ મેજ બાજટ થદેવી મૂકીએ અને તે આપણી પાસે આવશે ત્યારે એમ થશે કે તે તેમાં રહેશે એક દિવસે એવું બન્યું કે તે ત્યાં આવ્યો ને તે ઓરડીમાં જઈને ત્યાં સૂતો અને તેણે પોતાના ચાકર ઘેંચીને કહ્યું કે સુનામીને બોલાવ અને તેણે તેને બોલાવી એટલે તે આવીને તેની આગળ ઊભી રહી તેણે તેના ચાકરને કહ્યું કે હવે તેને પૂછ કે જો તે અમારા સારા બધી કાળજી ને ચિંતા રાખી છે તો તારે માટે શું કરીએ શું તારી એવી ઈચ્છા છે કે રાજાને કે સેનાપતિને તારે સારું ભલામણ કરવામાં આવે તેણે ઉત્તર આપ્યો કે હું મારા પોતાના લોકમાં વસું છું ત્યારે તેણે તેને પૂછ્યું કે ત્યારે તેને સારું શું કરવું કે જે ઉત્તર આપ્યો કે ખરેખર તેને પુત્ર નથી ને તેના પતિ વૃદ્ધ છે એટલે તેણે તેને કહ્યું કે તેને બોલાવ તેણે તેને બોલાવી એટલે તે આવીને બારણામાં ઉભી રહી તેણે કહ્યું આ સમયે વખત આવે તો છોકરાને આલિંગન કરશે તેણે કહ્યું કે ના હે મારા મુરાબી ઈશ્વર ભક્ત તારે દાસીના જૂઠું કહીશ માં પછી તે સ્ત્રીને હામેલ રહ્યા ને એલિશાએ તેને કહ્યું હતું તેમ તે સમયે વખત આવ્યો ત્યારે તેને પુત્રનો પ્રસવ થયો અને તે છોકરો મોટો થયો. એક દિવસે એમ બન્યું કે તે ઘેરથી નીકળીને તેના બાપ પાસે લણનાર હતા ત્યાં ગયો. તેણે પોતાના બાપને કહ્યું, મારું માથું મારું માથું. એટલે તેણે પોતાના ચાકરને કહ્યું કે તેને ઉચકીને તેની મા પાસે લઈ જા. તેને ઉચકીને તેની મા પાસે આવ્યો ત્યાં તે તેના ખોળા બપોર સુધી બેઠો ને પછી મરણ પામ્યો. અને ઉપર જઈને તેને ઈશ્વર ભક્તના પલંગ પર તેને સુવાડ્યો ને તેને અંદર રહેવા દઈને બારણું બંધ કરીને તે બહાર ગઈ ને તેણે પોતાના પતિને બોલાવીને કહ્યું કે કૃપા કરીને મારી પાસે એક ચાકર સહિત ગધેડો મોકલ કે ઈશ્વર ભક્ત પાસે દોડતી જઈ પાછી આવું. તેણે પૂછ્યું કે તું આજે શા માટે તેની પાસે જાય છે? આજ અમાવસ્યા નથી, ત્યાં સાબાત પણ નથી. તેણે કહ્યું કે બધું ઠીક થશે. પછી તેણે ગધડા પર જીન બાંધ્યું ને પોતાના ચાકરને કહ્યું કે હાંકીને આગળ ચાલ, હું તને આજ્ઞા કરું તે સિવાય સવારે ધીમી પાડતો નહીં. એ પ્રમાણે તે ગઈ ને કાર્મેલ પર્વત ઉપર ઈશ્વર ભક્ત આ પાસે આવી પહોંચી. ઈશ્વર ભક્તે ત્યાં દૂરથી જોઈ ત્યારે એમ થયું કે તેણે પોતાના ચાકર ઘેરજીને કહ્યું કે જો પેલી તો સુનામી છે, કૃપા કરીને હમણાં તેને મળવા દોડતો જા અને એને પૂછ કે તું ક્ષમકુશળ છે? તારા ધણી ક્ષમકુશળ છે? છોકરો ક્ષમકુશળ છે? તેણે કહ્યું કે ક્ષમકુશળ છે. પછી તેણે પર્વત પર ઈશ્વર ભક્ત પાસે આવી ને તેના ચરણ પકડ્યા અને ઘેરજી અને હસડી કાઢવા સારું તેની પાસે આવ્યો. પણ ઈશ્વર ભક્તે કહ્યું એને રહેવા દે, કેમ કે એનું મન દુઃખી જ છે, એવાએ મારાથી છુપાવીને મને કહ્યું નથી. પછી તેણે કહ્યું, શું મેં મારા મુરબી પાસે પુત્ર માગ્યો હતો? શું મેં નહોતું કહ્યું કે મને ભરમાવીશ માં? ત્યાં તેણે ઘેરજીને કહ્યું કે તારી કમર બાંધીને તો તારી લાકડી તારા હાથમાં લઈને રસ્તા પકડ. કોઈ માણસ તને મળે તો તેને સલામ કરતો નહીં ને કોઈ તને સલામ કરે તો તેને સલામ કરતો નહીં. અને છોકરાના મોં પર તારી લાકડી મૂકજે. છોકરાની માએ કહ્યું કે એવાના જીવના હતા તારા જીવના સમ કે હું તને મૂકવાની નથી. તેથી તે ઉઠીને તેની પાછળ ગયો. ઘેરજી તેમની આગળ ચાલ્યો ગયો ને છોકરાના મોં પર લાકડી મૂકી, પણ નહીં કઈ વાણી કે નહીં કઈ ધ્યાન. માટે તેને મળવા પાછા આવીને તેણે તેને એવી ખબર આપી કે છોકરો જાગૃત થયો નથી. જ્યારે એલિસા ઘરમાં આવ્યો ત્યારે જુઓ છોકરો મુયેલો તેના પલંગ પર સુવાડેલો હતો. તેથી તે અંદર ગયો ને બંને અંદર રહીને તેણે બારણું બંધ કર્યું, નિવારણની પ્રાર્થના કરી અને પલંગ પર ચડીને તે છોકરા પર સૂતો અને તેના મોં પર પોતાનું મોં, એની આંખો પર પોતાની આંખો અને હાથ પર પોતાના હાથ રાખ્યા અને પોતે છોકરા પર લાંબો થઈને સૂતો અને છોકરાનો દેહ ગરમ થયો. પછી તે પાછો ઉતર્યો ને ઘરમાં આમ તેમ એક ફેરો ખાધો. પછી ફરીથી ઉપર ચડીને તે તેના પર લાંબો થઈને સૂતો એટલે છોકરાએ 7 વાર છીંક ખાધી ને છોકરાએ આંખો ઉઘાડી. પછી તેણે ઘેરજીને બોલાવીને કહ્યું કે સુનામીને બોલાવ. એટલે તેણે એને બોલાવી. જ્યારે તેની પાસે આવી ત્યારે તેણે કહ્યું કે તારા દીકરા ઉઠાવી લે. પછી અંદર જઈને ભૂમિ સુધી નમીને તેને પગે પડી ને તેને પોતાના દીકરાને ઉચકી લઈને બહાર લઈ ગઈ. એલિસા ફરી ગિલગાલ આવ્યો. તે વખતે દેશમાં મોઘવારી હતી. પ્રબોધકોના પુત્રો તેની આગળ બેઠેલા હતા અને તેણે પોતાના ચાકરને કહ્યું કે એક મોટું તપેલું ચડાવીને પ્રબોધકોના પુત્રને સારું શેરવા વાળું શાક રાંધ. એક જણ શાક પાંદડું વીણવા સારું સિંહ ગયો. તેણે એક જંગલી વેલો જોયો ને તે પરથી તેણે ખોળો ભરીને જંગલી વીણા વીણ્યા. પછી તેણે આવીને તે શાકના તપેલામાં મોડી નાખ્યા, કેમ કે તેઓ તે ઓળખતા ન હતા. તેથી તેઓ તે માણસોને ખાવા સારું પીરસ્યું અને તે શાક તેઓ ખાવા માંડ્યું. ત્યારે એમ થયું કે તે બૂમ પાડી કે રે ઈશ્વર ભક્ત, તપેલામાં તો મોત છે ને તેઓ તો ખાઈ ન શક્યા. પણ તેણે કહ્યું કે તે આટો લાવો અને તેણે તે તપેલામાં નાખ્યો. પછી તેણે કહ્યું કે હવે લોકોને પીરસો કે તેઓ ખાય, હવે તપેલામાં નુકસાનકારક કઈ રહ્યું નહીં. બહાર સલીએ સાથે એક માણસ આવ્યો. ઈશ્વર ભક્તને સારું પ્રથમ ફળનું અન્ન એટલે જવની 20 રોટલી ને અનાજના તાજા કણસલા પોતાની જોડીમાં લાવ્યો અને તેણે કહ્યું કે લોકોને આપ કે તેઓ ખાય. ચાકરે કહ્યું કે શું હું આ 100 માણસોને આગળ મૂકું? પણ તેણે કહ્યું કે લોકોને આપ કે તેઓ ખાય, કેમ કે એવા એમ કહે છે કે તેઓ ખાઈ રહેશે તોય એમાંથી પડ્યું રહેશે. એ માટે તેણે તેઓને આગળ મૂક્યું. મેં યહોવાના વચન પ્રમાણે તે ખાધું, તેમ છતાં તેમાંથી કંઈક પડી રહ્યું. મને સંભળાતું નથી. કેમ
અંકલ તમે હજી કોઈ વાંચે છે?
હલો, યા મેં ચોથો અધ્યાય પૂરા કર્યો, હવે પાંચમા વાંચવાનો જ છે ભાઈ, કોઈ છે બીજું?
યા એટલે યા તમારી જ વાંચવાનું છે, એટલે ફેમિલી તરીકે પાંચ છ અને સાત પણ કઈ નહીં, તમે એનો બીજાને આપવું હોય તો બીજાને પણ આપી શકો છો.
અચ્છા અચ્છા અચ્છા, તો અમે ચાલુ રાખવું ચાલે ને, પછી હું પૂછીશું આગળ કોઈ આવ્યું હોય તો, અને પ્રાર્થના જોવા છે એમને કહીશું. હા અચ્છા,
ઉર્મિલા આંટી આવો,
જોઈને જોઈને પૂછ, એ લોકો આવશે જોઈને.
બીજો રાજા પાંચમો અધ્યાય. હવે આરામ ના રાજા નો સેનાપતિ નામાન પોતાના ધણી આગળ મોટો તથા માનવંત માણસ ગણાતો હતો, કેમ કે તેની મારફતે યહોવાએ આરામ ને જય અપાવ્યો હતો. વળી એ પરાક્રમી શૂરવીર પુરુષ હતો, પણ તે કોળિયો હતો અને અરામીઓ ધારાબંધ નીકળી પડ્યા હતા ને ઈસરાયલ દેશમાંથી પાછા આવતા તેઓ એક નાની છોકરીને પકડી લાવ્યા હતા અને તે નામાનની સ્ત્રીની દાસી થઈ રહી હતી. તેણે પોતાની શેઠાણીને કહ્યું કે ઈશ્વર કરે ને મારો મુરબ્બી સમરૂનમાંના પ્રબોધક પાસે જાય તો કેવું સારું, કેમ કે ત્યારે તો તેનો કોળ મટાડે. અને એક જણે અંદર જઈને પોતાના ધણીને કહ્યું કે ઈસરાયલ દેશની જે છોકરી છે તેણે આમ આમ કહ્યું. ત્યારે આરામના રાજાએ કહ્યું કે ઠીક, ત્યારે હું ઈસરાયલના રાજા પર પત્ર મોકલીશ. પછી તે પોતાની સાથે 10 તાલાંત રૂપુ સોનાની 6000 મોર તથા 10 જોડ વસ્ત્ર લઈને ત્યાંથી ચાલી નીકળ્યો અને તે એ પત્ર ઈસરાયલના રાજા પાસે લાવ્યો, જેમાં એમ લખેલું હતું કે હવે આ પત્ર તને પહોંચે ત્યારે તારે જાણવું કે જો મેં મારા સેવક નામાનને તારી પાસે મોકલ્યો છે એ સારું કે તું તેનો કોળ મટાડે. ઈસરાયલનો રાજા એ પત્ર વાંચી રહ્યો ત્યારે એમ થયું કે તેણે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું કે શું હું મારનાના તથા જીવાડનારના દેવ છું કે આ માણસનો કોળ મટાડવા સારું તેણે એને મારી પાસે મોકલ્યો છે. કૃપા કરીને તમે વિચાર કરોને જુઓ કે તે કેવી રીતે મારી વિરુદ્ધ નિમિત્ત શોધે છે. ઈશ્વર ભક્ત એલિસાએ સાંભળ્યું કે ઈસરાયલના રાજાએ પોતાના વસ્ત્ર ફાડ્યા છે ત્યારે એમ થયું કે તેણે રાજા પાસે માણસ મોકલીને કહાવ્યું કે તે શા માટે તારા વસ્ત્રો ફાડ્યા છે, તેને મારી પાસે મોકલ એટલે તે જાણશે કે ઈસરાયલમાં પ્રબોધક છે. એમ નામાન પોતાના ઘોડા તથા પોતાના રથો સહિત આવીને એલિસાના ઘરના બારણા આગળ ઉભો રહ્યો. એલિસાએ તેની પાસે માણસ મોકલીને કહાવ્યું કે તું જઈને યર્દનમાં 7 વાર સ્નાન કર, એટલે તને 9 માસ આવશે ને તું શુદ્ધ થશે. પણ નામાન ક્રોધમાન થઈને ચાલ્યો ગયો. તેણે કહ્યું કે જો હું તો ધારતો હતો કે નક્કી તે મારી પાસે બહાર આવશે ને ઉભો રહીને પોતાના દેવ યહોવાના નામે વિનંતી કરશે ને તે જગા પર પોતાનો હાથ ફેરવીને મને સાચો કરશે. શું દમસ્કની નદીઓ અબાનાહને ફારપાર ઇસરાયેલના સર્વ જળાશયો કરતા સારી નથી? શું હું તેઓમાં ના સ્નાન કરું ને શુદ્ધ થાઉં? એમ કહીને તે પાછો ફરીને ક્રોધમાં ચાલ્યો ગયો. તેના ચાકરોએ તેની પાસે આવીને તેને કહ્યું કે મારા પિતા, જો પ્રભુ તકે કંઈ મારું મોટું કાર્ય કરવાની તને આજ્ઞા આપી હોત તો શું તું તે ન કરત? તો જ્યારે તે તને કહે છે કે સ્નાન કરીને શુદ્ધ થા, તો કેટલું વિશેષ કરીને તે કરવું જોઈએ? પછી તે ગયો ને ઈશ્વર ભટ્ટના કહ્યા પ્રમાણે યર્દનમાં 7 વાર ડૂબકી મારી, એટલે તેનું માંસ બદલાઈને નાના છોકરાના માંસ જેવું થઈ ગયું ને તે શુદ્ધ થયો. તે પોતાના સગડા રસાલા સહિત ઈશ્વર ભટ્ટ પાસે પાછો આવ્યો ને આવીને તેની આગળ ઊભો રહ્યો અને તેણે કહ્યું કે હવે જો મને ખાતરી થઈ છે કે કેવળ ઈસરાયેલનામાં દેવ છે, તે સિવાય આખી પૃથ્વી પર બીજે ક્યાંય નથી, તો હવે કૃપા કરીને તારા સેવક પાસેથી બક્ષિસ લે. પણ તેણે કહ્યું કે યહોવા, જેની પાસે હું ઊભો રહું છું તેના જીવતા જીવના સમ કે હું કંઈ પણ લઈશ નહીં. તેણે તે લેવા તેને આગ્રહ કર્યો, પણ તેણે માન્યું નહીં અને નામાનને કહ્યું કે જો ન લે તો પણ કૃપા કરીને તારા સેવકને 2 ખચ્ચરના બોજા જેટલી મટોળી અપાવ, કેમ કે તારો સેવક હવે પછી યહોવા સિવાય બીજા કોઈ દેવને દહનયાન પણ કે યજ્ઞ ચડાવશે નહીં. આ એક બાબતમાં યહોવા તારા સેવકને ક્ષમા કરો, એટલે કે જ્યારે મારો ધણી મારા હાથ પર ટેકો દઈને રિમોનના મંદિરમાં પૂજા કરવા જાય છે ત્યારે હું રિમોનના મંદિરમાં નમું છું. રિમોનના મંદિરમાં મારા નમવાની બાબતમાં યહોવા તારા સેવકને ક્ષમા કરો. અને તેણે તેને કહ્યું કે શાંતિએ જા, માટે તે એની પાસેથી થોડેક દૂર ગયો. પણ ઈશ્વર પર તેલિસાના 4 ચાકર ઘેરજીએ કહ્યું કે જો આ મારાથી નામાન જે લાવ્યો હતો તે તેની પાસેથી લીધા વગર મારા શેઠે એને જવા દીધો છે, પણ યહોવાના જીવના સમ કે હું તો એની પાછળ દોડીને એની પાસે કેટલુંક લઈશ. એમ કહીને ગેજીના નામાનની પાછળ ગયો. નામાને કોઈને પોતાની પાછળ દોડતો જોયો ત્યારે તેને મળવા પોતાના રથમાંથી ઉતાર્યો ને તેને પૂછ્યું કે સર્વ ક્ષેમ કુશળ છે? તેણે કહ્યું કે સર્વ ક્ષેમ કુશળ છે. મારા શેઠે મને મોકલીને કહાયું છે કે જો આ હમણાં જ એફ્રાઇમના પહાડી મુલકમાંથી પ્રબોધકોના પુત્રો મના 2 જુવાન મારી પાસે આવ્યા છે, કૃપા કરીને તેમને માટે 1 તાલાંત રૂપું તથા 2 જોડ વસ્ત્ર આપ. નામાને કહ્યું કે ખુશીથી 2 તાલાંત લે. એણે તેને આગ્રહ કરીને 2 તાલાંત રૂપું તથા 2 જોડ વસ્ત્ર 2 થેલીમાં બાંધીને પોતાના 2 ચાકરોને માથે તે ચડાવી અને તેઓ તે ઉચકીને તેની આગળ ચાલ્યા. તે ઓફેલ પહોંચ્યો ત્યારે તેણે તેઓના હાથમાંથી લઈને ઘરમાં મૂકી અને તેણે તે માણસોને રજા આપી ને તેઓ વિદાય થયા. પછી પોતે અંદર જઈને પોતાના શેઠ આગળ ઊભો રહ્યો. એલિસાએ તેને પૂછ્યું કે ઘેજી તું ક્યાંથી આવે છે? તેણે કહ્યું કે તારો સેવક ક્યાંય ગયો નહોતો. તેણે એને કહ્યું કે પેલો માણસ પોતાના રથમાંથી ઉતરીને તને મળવા પાછો આવ્યો, ત્યારે મારું હૃદય શું તારી સાથે આવ્યું નહોતું? શું રૂપું લેવાનો અને વસ્ત્ર જૈનવાળીઓ દ્રાક્ષવાળીઓ કે ઘેટા બળદ દાસો તથા દાસીઓ લેવાનો આ વખત છે? માટે નામાનનો કોડ તને તથા તારા સંતાનોને સદા વળગી રહેશે. આથી તે હિમ જેવો કોળિયો થઈને તેની આગળથી ચાલ્યો ગયો. બીજો વાંચું. બીજો રાજા 6 અધ્યાય. પ્રબોધકોના પુત્રોએ એલિસાને કહ્યું કે હવે જો જે જગ્યામાં તો અમે તારી આગળ રહીએ છીએ, તે અમને સાંકળી પડે છે. કૃપા કરીને અમને યર્દન આગળ જવા દઈને ત્યાંથી આમ દરેક જણને એક એક ભારોટીઓ લેવા દે ને ત્યાં અમારે માટે રહેવાની જગ્યા કરવા દે. તેણે ઉત્તર આપ્યો કે જાઓ. અને કોઈ એકે કહ્યું, કૃપા કરીને રાજી થઈને આ તારા દાસો સાથે ચાલ. તેણે ઉત્તર આપ્યો કે હું આવીશ. પછી તે તેમની સાથે ગયો. તેઓએ યર્દન પહોંચીને લાકડા કાપવા માંડ્યા, પણ એક જણ ભારોટીઓ કાપતો હતો. તેવામાં તેની કુહાડી પાણીમાં પડી ગઈ. તેણે બૂમ પાડીને કહ્યું કે હે મારા ગુરુજી, અફસોસ, કેમ કે એ તો માગી આણેલી હતી. ત્યારે ઈશ્વર ભક્તે પૂછ્યું કે તે ક્યાં પડી છે, અને તેણે તેને તે જગા બતાવી. પછી તેણે એક લાકડું કાપીને ત્યાં પાણીમાં નાખ્યું, એટલે તે લોઢું તરી આવ્યું. તેણે કહ્યું કે તે ઉંચકી લે, એટલે તેણે પોતાનો હાથ લંબાવીને તે લઈ લીધું. હવે અરામના રાજાએ ઇસરાયલ સામે યુદ્ધ કર્યું. તેણે પોતાના ચાકરોની સલાહ લઈને કહ્યું કે મારી છાવણી ફલાણી ફલાણા જગ્યાએ થશે. અને ઈશ્વર ભક્તે ઇસરાયલના રાજા પાસે માણસ મોકલીને કહાવ્યું કે ખબરદાર, ફલાણી જગ્યાએ થઈને જતો ના, કેમ કે ત્યાં હરામીઓ આવવાના છે. અને જે ઠેકાણા વિશે ઈશ્વર ભક્તે ઇસરાયલના રાજાને કહાવીને તેને ચેતવણી આપી હતી, ત્યાં માણસ મોકલીને તે બચવા પામ્યો. એટલી જ વારમાં જ બચવા પામ્યો એમ નહીં, અરામના રાજાનું મન એ વાતને લીધે બહુ ગભરાયું. અને તેણે પોતાના ચાકરોને બોલાવીને તેમને પૂછ્યું કે આપણામાં આ ઇસરાયલના રાજાના પક્ષનો કોણ છે, એ તમે મને નહીં બતાવો. તેના ચાકરોના એકે કહ્યું કે હે મારા મુરબ્બી રાજા, એમ નથી, પણ જે વચનો તું તારા શયનગૃહમાં બોલે છે તે ઇસરાયલમાંનો પ્રભોતક કેલિયા ઇસરાયલના રાજાને કહી દે છે. તેણે કહ્યું કે જઈને જુઓ કે તે ક્યાં છે, કે હું માણસ મોકલીને તેને પકડી મંગાવું. અને તેને એવી ખબર મળી કે જો તે દેવા દોથાનમાં છે, માટે તેણે થોડો ઘોડા રથો તથા મોટું સૈન્ય ત્યાં મોકલ્યું. અને તેઓએ ત્યાં રાત્રે જઈને નગરની આસપાસ ઘેરો ઘાલ્યો. ઈશ્વર ભટ્ટનો ચાકર વહેલો ઉઠીને બહાર ગયો તો જુઓ સેનાએ ઘોડા તથા રથો સહિત નગરને ઘેરી લીધું હતું. તેના ચાકરે તેને કહ્યું કે હાય હાય મારા શેઠ, આપણે શું કરીશું. તેનો ઉત્તર આપ્યો કીધો નહીં, કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેઓ છે તેઓના કરતા વિશેષ છે. પછી એલિશાએ પ્રાર્થના કરી કે હે યહોવા, કૃપા કરીને એની આંખો ઉઘાડ કે એ જુએ. ત્યારે યહોવાએ તે જુવાનોની આંખો ઉઘાડી અને તેણે જોયું તો જુઓ એલિશાની આસપાસ અગ્નિગોળાઓથી તથા અગ્નિરથોથી પર્વત ભરાઈ ગયો હતો. અને તે દુશ્મનો તેની પાસે આવ્યા ત્યારે એલિશાએ યહોવાની પ્રાર્થના કરી કે કૃપા કરીને આ લોકોને સઘળા આંધળા કરી નાખ. અને તેણે એલિશાના કહેવા પ્રમાણે તેમને આંધળા કરી નાખ્યા. પછી એલિશાએ તેમને કહ્યું કે તે માર્ગ આ નહીં ને તે નગર પણ આ નહીં, મારી પાછળ ચાલો. એટલે જે માણસોને તમે શોધો છો તેની પાસે હું તમને લઈ જઈશ. પછી તેમને સમરૂન લઈ ગયો. તેઓ સમરૂનમાં પહોંચ્યા ત્યારે એમ થયું કે એલિશાએ કહ્યું કે હે યહોવા, આ માણસોની આંખો ઉઘાડ કે તેઓને જુએ. એટલે યહોવાએ તેઓની આંખો ઉઘાડી. તેઓએ જોયું કે અમે તો સમરૂનમાં આવેલા છીએ. ઇસરાયલના રાજાએ તેમને જોઈને એલિશાને કહ્યું કે હે મારા પિતાજી, હું તેમને મારું. તેણે ઉત્તર આપ્યો કે તારે તેમને મારવા નહીં, જેમને તે તારી આ તલવારથી તથા તારા ધનુષ્યથી કબજે કર્યા છે તેમને શું તું મારશે. તેમની આગળ રોટલી ને પાણી મૂક, કે તેઓ ખાઈ પીને પોતાના ધણીની પાસે પાછા જાય અને તેણે તેમને સારું મોટું ખાણું તૈયાર કર્યું. તેઓ ખાઈ પી રહ્યા ત્યારે તેણે તેઓને વિદાય કર્યા અને તેઓ ખાઈ પી રહ્યા ત્યારે તેમને વિદાય કર્યા અને તેઓ પોતાના ધણીની પાસે પાછા ગયા. ત્યાર પછી અરામના ઢાળા ઇસરાયલના દેશમાં આવ્યા નહીં. ત્યાર પછી એમ થયું કે અરામના રાજા બેન હદાદે પોતાનું સઘળું સૈન્ય એકત્ર કર્યું ને ચડી આવીને સમરુન્નને ઘેરો ઘાલ્યો. સમરુન્નમાં ભારે દુકાળ પડ્યો અને જુઓ ગધેડાની મૂડી રૂપાના 80 શેકેલ ને પામાપ કબૂતરની અઢાર રૂપાના 5 શેકેલ વેચવા લાગી. ત્યાં સુધી તેઓ તેને ઘેરો ગાલી રહ્યા. ઇસરાયલનો રાજા કોર્ટ પર ચાલ્યો જતો હતો ત્યારે કોઈ એક સ્ત્રીએ હાંક મારીને તેને કહ્યું કે હે મારા મુરબ્બી રાજા, સહાય કર. તેણે કહ્યું કે જો યહોવા તને સહાય ન કરે તો હું ક્યાંથી તને સહાય કરું? ખડીમાંથી કે દ્રાક્ષા કુંડમાંથી? પછી રાજાએ તેને પૂછ્યું કે તને શું દુઃખ છે? તેણે ઉત્તર આપ્યો કે આ સ્ત્રીએ મને કહ્યું હતું કે તારો દીકરો આપ કે આજે આપણે તેને ખાઈએ ને કાલે આપણે મારો દીકરો ખાઈશું, માટે અમે મારો દીકરો રાંધીને ખાધો અને બીજે દિવસે મેં તેને કહ્યું કે તારો દીકરો આપ કે આપણે તેને ખાઈએ, પણ તેણે પોતાના દીકરાને સંતાડી દીધો છે. રાજાએ તે સ્ત્રી ના શબ્દો સાંભળ્યા ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડ્યા. હવે તે કોર્ટ પર ચાલ્યો જતો હતો અને લોકોએ જોયું તો તેના અંગ પર માહે તેણે તાટ પહેરેલું હતું. પછી તેણે કહ્યું કે જો સફાટના દીકરા એલિસાનું માથું તેના પર આજે જ રહે તો યહોવા મને એવું ને એ કરતા પણ વધારે વિતાડો. એલિસા પોતાના ઘરમાં બેઠો હતો અને વડીલો તેની પાસે બેઠા હતા. રાજાએ પોતાની હજુરમાંથી એક માણસ મોકલ્યો, પણ તે ખેપિયો તેની પાસે આવી પહોંચ્યો તે પહેલા તો તેણે વડીલોને કહ્યું કે મારું માથું કાપી નાખવા કે નાખવા કેવો એ ખૂનીના દીકરાએ માણસ મોકલ્યો છે તે તમે જુઓ છો. જો તે ખેપિયો આવે ત્યારે તેને બહાર રાખીને કમાળ સંભાળીને વાસી રાખજો. શું તેના ધણીના પગનો અવાજ તેની પાછળ નથી સંભળાતો? તે હજી તો તેની સાથે વાત કરતો હતો એટલામાં જુઓ ખેપિયો તેની પાસે આવી પહોંચ્યો અને તેણે કહ્યું કે જુઓ આ આપત્તિ તો યહોવા તરફથી છે, યહોવાની વાટ હું હવે પછી શા માટે જોઉં? બીજો રાજા 7મો અધ્યાય. એલિશાએ કહ્યું કે તમે યહોવાનું વચન સાંભળો. યહોવા એમ કહે છે કે કાલે સુમારે આ વેળાએ સમરુનની ભાગોળમાં એક માપ મેદો 1 શેકેલ, તે 2 માપ જવ 1 શેકેલ વેચાશે. ત્યારે જે સરદારના હાથ પર રાજાના ટેકતો હતો તેણે ઈશ્વરપટને ઉત્તર આપ્યો કે જો યહોવા આકાશમાં બારીઓ કરે તો પણ એ વાત બની શકે શું? અને તેણે કહ્યું કે જો તું તે નજરે જોશે પણ તેમાંથી ખાવા પામશે નહીં. હવે દરવાજાના નાકા આગળ 4 કોળિયા બેઠેલા હતા. તેઓએ એકબીજાને કહ્યું કે શા માટે આપણે અહીં બેસી રહીને મરી જઈએ? જો આપણે કહીએ કે ચાલો નગરમાં જઈએ તો નગરમાં દુકાળ છે ને ત્યાં આપણે મરી જઈએ, અને જો છાનામાના અહીં બેસી રહીએ તો પણ મરી જઈએ, માટે હવે ચાલો આપણે અરામીઓની છાવણીમાં જઈને પડીએ. જો તેઓ આપણને જીવત રહેવા દેશે તો આપણે જીવતા રહીશું, અને જો તેઓ આપણને મારી નાખશે તો પછી મરવાનું તો છે જ. અને તેઓ સંધ્યાકાળે અરામીઓની છાવણીમાં જવા સારું ઉઠ્યા અને તેઓએ અરામીઓની છાવણીની સરહદ પર પહોંચ્યા ત્યારે જુઓ ત્યાં કોઈ પણ માણસ નહોતો, કેમ કે પ્રભુએ અરામીઓના સૈન્યને રથોનો અવાજ તથા ઘોડાઓનો અવાજ એટલે મોટા સૈન્યનો અવાજ સંભળાવ્યો હતો. તેણે તેઓને એકબીજાને કહ્યું કે જુઓ, ઇસરાયેલના રાજાએ હિત્તીઓના રાજાઓને તથા મિસરીઓના રાજાઓને નાણાં આપીને આપણી વિરુદ્ધ ચઢાઈ કરવા સારો મોકલ્યા છે, માટે સંધ્યાકાળ થતા ઉઠીને તેઓ નાસી ગયા હતા અને તેઓના તંબુઓ અને તેઓના ઘોડાઓને તથા તેઓના ગધેડાને તેઓની છાવણીની છાવણી જેમ હતી તેમ તે તેમ મૂકીને તેઓ જીવ લઈને નાઠા હતા. પેલા કોળિયા છાવણીની સરહદ પણ પર આવ્યા ત્યારે એક તંબુમાં પેસીને તેઓએ ખાધું પીધું ને ત્યાંથી રૂપું સોનું તથા વસ્ત્રો લઈ જઈને તે સંતાડ્યા. પછી પાછા આવીને તેઓ બીજા તંબુમાં બેઠા ને ત્યાંથી પણ લઈ લીધું ને જઈને તે સંતાડ્યું. પછી તેઓ એકબીજાને કહ્યું કે આ આપણે ઠીક નથી કરતા, આ દિવસ તો વધામણીના દિવસો છે ને આપણે તો ચૂપ રહ્યા છીએ. જો સવારના અજવાળા સુધી આપણે બોલી થોભીશું તો આપણા પર શિક્ષા આવી પડશે, માટે હવે ચાલો આપણે જઈને રાજાના ઘરના ને ખબર આપીએ. પછી તેઓએ આવીને નગરના દરવાનના હાંક મારી અને તેઓએ તેમને કહ્યું કે અમે અરામીઓની છાવણીમાં ગયા હતા તો ત્યાં કોઈ માણસ ન હતો ને કોઈ માણસનો સાથ પણ સંભળાતો ન હતો, પણ ઘોડા બાંધી મૂકેલા તથા ગધેડા બાંધી મૂકેલા ને તંબુ જેમ ને તેમ હતા. તેણે દરવાનોને હાંક મારી અને તેઓએ અંતપુરમાં રાજાના ઘરમાં ખબર આપી. રાજાએ રાત્રે ઉઠીને પોતાના ચાકરોને કહ્યું કે અરામીઓએ આપણને શું કર્યું છે તે હું હવે તમને સમજાવીશ. તેઓ જાણે છે કે આપણે ભૂખ્યા છીએ, માટે તેઓ નગરમાંથી નીકળશે એટલે આપણે તેમને જીવતા પકડી લઈને નગરમાં પેસી જઈશું. એમ કહીને તેઓ છાવણીમાંથી નીકળીને સીમમાં સંતાઈ રહ્યા હતા. તેના સાથે ચાકરો મના એક ઉત્તર આપ્યો કે કૃપા કરીને નગરમાં જીવતા રહેલા ઘોડામાંથી 5 ઘોડા લઈને કોઈને તપાસ કરવા મોકલવા દે. જુઓ, ઇસરાયેલનો સગળો સમુદાય જે અત્રે બચી રહેલો છે તેના જેવા તેઓ છે. જુઓ, ઇસરાયેલનો સગળો સમુદાય જેનો નાશ કરાયેલો છે તેના જેવા તેઓ છે. એથી તેઓને ઘોડા જોડેલા 2 રથ લીધા અને રાજાએ તેમને અરામીઓના સૈન્યની પાછળ મોકલ્યા. કહ્યું કે જઈને જુઓ. તેઓ તેમની પાછળ યર્દન સુધી ગયા અને જુઓ, જે વસ્ત્રો તથા પાત્રો અરામીઓએ ઉતાવળને લીધે ફેંકી દીધા હતા તેથી આખો માર્ગ ભરપૂર હતો અને સંદેશિયાઓએ પાછા આવીને રાજાને ખબર આપી. ત્યાર પછી રાજા લોકોએ બહાર નીકળી આવીને અરામીઓની છાવણી લૂંટી. એમ યહોવાના વચન પ્રમાણે મેદાનું 1,01,000 શેકેલ ને જવના 2 માપ 1 શેકેલ વેચાયા, જે સરદારના હાથ પર રાજા ટેકતો હતો તેને તેણે દરવાજાની સંભાળ રાખવાનું સોંપ્યું. રાજા ઉતરીને તેની પાસે આવ્યો ત્યારે ઈશ્વર ભક્તને જેમ કહ્યું હતું તેમ તે સરદાર દરવાજામાં લોકોના પગ તળે છુંદાઈને મરણ પામ્યો. ઈશ્વર ભક્તને રાજાને બોલાવીને કહ્યું હતું કે કાલે સુમારે આ વેળાએ સમૃણની ભાગળમાં 2 માપ જવ 1 શેકેલ ને 1 માપ મેદો 1 શેકેલ વેચાયો એ તેમ થયું. અને તે સરદાર ઈશ્વર ભક્તનો ઉત્તર આપ્યો હતો કે હવે જો યહોવા આકાશમાં બારીઓ કરે તો પણ શું એ વાત બની શકે? ત્યારે એને કહ્યું હતું કે જો તું તે તારી આંખે જોશે પણ તેમાંથી ખાવા પામશે નહીં, અને તે જ પ્રમાણે તેને થયું. કેમ કે તે દરવાજામાં લોકોના પગ તળે છુંડાઈને મરણ પામ્યો.
બીજું રાજા ને તેનો આઠમો અધ્યાય. એ સ્ત્રીના છોકરાને એલિશાએ જીવતો કર્યો હતો તેને તેણે કહ્યું કે ઉઠ, તું તારા ઘરના માણસોને લઈને જા, જ્યાં તારાથી જઈને રહેવાય ત્યાં રહે, કેમ કે યહોવાએ દુકાળનો હુકમ કર્યો છે અને વળી તે 7 વર્ષ સુધી દેશ પર ચાલુ રહેશે. પછી તે સ્ત્રીએ ઉઠીને ઈશ્વર ભક્તના કહેવા મુજબ કર્યું. તે પોતાના ઘરના માણસોને લઈને ચાલી નીકળી ને 7 વર્ષ સુધી ફિલિસ્તીઓના દેશમાં રહી. 7મા વર્ષને અંતે તે સ્ત્રી ફિલિસ્તીઓના દેશમાંથી પાછી આવી અને તે પોતાના ઘર માટે તથા પોતાની જમીન માટે રાજા પાસે અરજ કરવા ગઈ. હવે રાજા ઈશ્વર ભક્તના ચાકર ગેહજી સાથે તે વખતે એવી વાતો કરતો હતો કે એલિશાએ જે જે મોટા કૃત્યો કર્યા છે તે સગળા કૃપા કરીને મને કહે, અને મુએલાને તેણે કેવી રીતે સજીવન કર્યો હતો એ તે રાજાને કહી સંભળાવતો હતો. તે જ વખતે એમ થયું કે જુઓ, જે સ્ત્રીના દીકરાને તેણે સજીવન કર્યો હતો તેણે આવીને રાજા આગળ પોતાના ઘર માટે તથા પોતાની જમીન માટે અરજ કરી. ગેઝીએ કહ્યું, હે મારા મુરબ્બી રાજા, આ તે જ સ્ત્રી છે ને આ તેનો દીકરો છે કે જેને એલિશાએ સજીવન કર્યો હતો. રાજાએ તે સ્ત્રીને પૂછ્યું ત્યારે તેણે પોતાની હકીકત તેને કહી. તેથી રાજાએ તેને સારું એક ખાસ અધિકારી ઠરાવી આપી અને કહ્યું કે તેનું જે હતું તે સર્વ તથા તેણે દેશ છોડ્યો તે દિવસથી આજ સુધીની તેના ખેતરની સગળી ઉપજ તેને પાછી અપાવ. પછી એલિશા દમસ્ક ગયો. તે વખતે આરામનો રાજા બેનહદાદ માદો હતો. તેને એવી ખબર મળી કે ઈશ્વર ભક્ત અત્રે આવ્યો છે અને રાજાએ હઝાયેલને કહ્યું કે તારા હાથમાં ભેટ લઈને ઈશ્વર ભક્તને મળવા જા ને તેની મારફતે યહોવાને પૂછાવ કે શું હું આ મંદવાળમાંથી સાજો થઈશ. માટે હઝાયેલ તેને મળવા ગયો ને પોતાની સાથે દમસ્કમાંથી સઘળી સારી સારી વસ્તુઓની 40 ઊંટભાર ભેટ લીધી. આવીને તેની આગળ ઉભા રહીને કહ્યું કે તારા દીકરા આરામના રાજા બેન હદાદે મને તારી પાસે એમ પૂછવા મોકલ્યો છે કે શું હું આ મંદવાળમાંથી સાજો થઈશ. એલિશાએ તેને કહ્યું કે જઈને તેને કહે કે તું નક્કી સાજો થશે, પરંતુ યહોવાએ તો મને એમ બતાવ્યું છે કે તે નક્કી મરી જશે. અને એ એકી નજરે તેની સામે જોઈ રહ્યો એટલે સુધી કે તે શરમાઈ ગયો અને ઈશ્વર ભક્ત રડી પડ્યો. હજાયેલે તેને પૂછ્યું કે મારો મુરબ્બી શા માટે રડે છે. એણે ઉત્તર આપ્યો કે તું ઈસરાયેલ પુત્રો પર જે વિપત્તિ લાવવાનો છે તે હું જાણું છું, માટે તેઓના કિલ્લાઓને તું આગ લગાડીશ, તેમના જુવાનોને તું તરવાથી કતલ કરીશ, તેમના બાળકોને તું પછાડી ટુકડા કરીશ ને તેમની ગર્ભવતી સ્ત્રીઓને તું ચીરી નાખીશ. હજાયેલે કહ્યું કે તારો સેવક ફક્ત એક કૂતરા તુલ્ય છે, તે કોણ માત્ર કે તે એવું મહાન કાર્ય કરે. એલિશાએ ઉત્તર આપ્યો કે યહોવાએ મને જણાવ્યું છે કે તું આરામનો રાજા થશે. પછી તે એલિશા પાસેથી વિદાય થઈને પોતાના ધણી પાસે આવ્યો. એણે તેને પૂછ્યું કે એલિશાએ તને શું કહ્યું. તેણે ઉત્તર આપ્યો કે તેણે મને કહ્યું કે તું નક્કી સાજો થશે. બીજે દિવસે એમ થયું કે તેણે ચાદર લઈને તેને પાણીમાં પલાળીને એના મુખ પર ઉડાડી ને તેથી એ મરણ પામ્યો અને તેની જગ્યાએ હઝાયેલે રાજ કર્યું. ઇસરાયેલના રાજા આહાબના દીકરા યોરામને 5મે વર્ષે યહોશાફાટ યહુદિયાનો રાજા હોવા છતાં યહુદિયાના રાજા યહોશાફાટનો દીકરો યહોરામ રાજ કરવા લાગ્યો. તે રાજા થયો ત્યારે તે 32 વર્ષનો હતો. યરુશલેમમાં તેણે 8 વર્ષ રાજ કર્યું. આહાબના ઘરનાને કર્યું તેમ તે ઇસરાયેલના રાજાઓને માર્ગે ચાલ્યો, કેમ કે તે આહાબની દીકરી સાથે પરણ્યો હતો. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. તો પણ પોતાના સેવક દાઉદને લીધે યહોવા યહુદીઓનો નાશ કરવા ચાહતો ન હતો. કારણ કે તેણે તેને તેના સંતાનોને માટે સદા દીવો આપવાનું વચન આપ્યું હતું. તેના દિવસોમાં અદોમે યહૂદિયાના હાથ નીચે બંડ કરીને પોતા પર એક રાજા ઠરાવ્યો. ત્યારે યોરામ તેના સર્વ રથો સુદ્ધા સાઈર ગયો અને તેણે રાત્રે ઉઠીને પોતાની આસપાસના અદોમીઓને તથા રથાધિપતિઓને માર્યા અને સર્વ લોક પોતાના તંબુએ નાસી ગયા. આ પ્રમાણે અદોમે આજ સુધી યહૂદિયાની સત્તા સામે બંડ કરેલું છે. વળી તે જ વેળાએ લિબ્નાએ પણ બંડ કર્યું અને યોરામના બાકીના કૃત્યો ને તેણે જે કંઈ કર્યું હતું તે સર્વ યહૂદિયાના રાજાઓના કાળવતરના પુસ્તકમાં લખેલા નથી. શું યોરામ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો ને તેને તેના પિતૃઓ સાથે દાઉદનગરમાં દાટવામાં આવ્યો ને તેની જગ્યાએ તેના દીકરા આહાઝ્યાએ રાજ કર્યું. ઇસ્રાયેલના રાજા આહાબના દીકરા યોરામને 12મા વર્ષે યહૂદિયાના રાજા યોરામનો દીકરો આહાઝ્યા રાજ કરવા લાગ્યો. આહાઝ્યા રાજ કરવા લાગ્યો ત્યારે તે 22 વર્ષનો હતો. તેણે યરૂશલેમમાં 1 વર્ષ રાજ કર્યું. તેની માનુનામ અથાલ્યા હતું. એ ઇસ્રાયેલના રાજા ઓમરીની દીકરી હતી. તે આહાબના ઘરનાને માર્ગે ચાલ્યો અને આહાબના ઘરનાએ એમ કર્યું તેમ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે તેણે કર્યું, કેમ કે તે આહાબના કુટુંબનો જમય હતો. તે આહાબના દીકરા યોરામ સાથે અરામના રાજા હઝાયેલની સામે રામોત ગિલ્યાદા ગળિયુદ્ધ કરવા ગયો અને અરામીઓએ યોરામને ઘાયલ કર્યો. તે અરામના રાજા હઝાયેલની સામે યુદ્ધ કરતો હતો ત્યારે અરામીઓએ તેને રામા આગળ જે ઘા માર્યા હતા તે રૂઝવા સારો યોરામ રાજા પાછો ઇઝરાયેલ આવ્યો અને યહૂદિયાના રાજા યોરામનો દીકરો અહઝ્યા ઇઝરાયેલના આહાબના દીકરા યોરામને જોવા ગયો, કેમ કે તે માદો હતો. ઈશ્વર પિતા તેના વાંચેલા સાંભળેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. આમેન.